नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्रायानं नमो लोये सर्वसाहूनां मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं वेतारं कर्म भूतं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलोकतये। तत्त्वार्थ सूत्र ग्रंथादिराजना आधार अपने त्रीजो अधिकार એમાં પણ જે અધોલોક અને મધ્યલોકના વર્ણનની ચર્ચા કરી રહ્યા છે આ આખા અધિકારનો અને જે એના પછી ચોથો અધિકાર છે એમાં પૂર્વલોકની વાત આવશે એનું પ્રયોજન શું છે કે આ જે બે અધિકારના માધ્યમથી ત્રણ લોકની રચનાનું આખું વર્ણન કરશે તો આ બધી જગ્યાએ જીવે વિભિન્ન પ્રકારે જન્મ ધારણ કર્યા છે આ જીવે આ બધા પ્રકારના સંયોગોને બાહ્ય સંયોગોની અપેક્ષાએ આ બધા સંયોગોને જાણ્યા અનુભવ્યા માણ્યા ભોગવ્યા છે પણ ખરેખર જીવ કોઈ પરપદાર્થને ભોગવતો નથી કોઈ પરપદાર્થને કારણે સુખી દુઃખી નથી પણ જ્યાં પોતાના જ આત્માને જાણતો નથી તો પર સંયોગોમાં જીવને આ જાતના સંયોગોની પ્રાપ્તિ થાય છે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે। શરૂઆતમાં એકથી લઈને છ સૂત્ર સુધી આપણે અધોલોકનું એટલે કે નરકોનું વર્ણનની ચર્ચા કરી। આપણે જોયું કે સંયોગોની દ્રષ્ટિએ જીવ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તો એકથી સાત નરક છે, એ એકથી સાત નરકોના નામ કીધા, રત્નપ્રભા શર્કરા પ્રભા આદિ આદિ। એ સંયોગ એ જે ભૂમિઓ છે એ ભૂમિઓમાં કેટલા પટલો છે, પટલ એટલે લેયર્સ કેટલી છે, એમાં એક એક લેયરમાં કેટલા બિલ છે, એ બિલોની વ્યવસ્થા કેવી છે, અંદર ઠંડી કેવી છે, ગરમી કેવી છે, ત્યાં જીવોના પરિણામ કેવા છે, એ બધી ચર્ચા આપણી ડિટેલમાં થઈ ગઈ। હવે આપણે મધ્યલોકની ચર્ચા કરી રહ્યા છીએ। મધ્યલોકમાં પણ જે જીવે પોતાના આત્માનો આશ્રય ન લીધો તો એ આત્માના આશ્રય વગર એ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં એણે વિભિન્ન પ્રકારે જન્મ લીધો। એની અંદર પણ ક્યારેક મનુષ્ય તિર્યંચારી થઈને જે અઢી દ્વીપ છે એમાં જન્મ લીધા અને એમાં પણ જંબુદ્વીપમાં કેવી કેવી રચના છે એની વર્તમાનમાં આપણે ચર્ચા ચાલી રહી છે। એમાં આપણે લાસ્ટ ટાઈમ જે જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર અને છ પર્વતો છે એ છ પર્વતોની ઉપર જે દ્રહ રહેલા છે, દ્રહ એટલે તળાવ રહેલા છે, આટલી સુધી આપણે ચર્ચા થઈ છે। આજે ચર્ચા થઈ એના સૂત્ર જે છે એને આપણે ફરીથી એકવાર વાંચીએ, સૂત્ર પાઠ કરશું અને આજે આગળ જે એમાંથી નદીઓ આદિ નીકળે છે અને એની શું વ્યવસ્થા છે એની આપણે વાત કરશું। જો સાતમા સૂત્રથી પાઠ કરીએ છીએ આગળ, મારામાં પેજ નંબર 245 છે, ત્રીજો અધિકાર સાતમું સૂત્ર। હા જો મધ્યલોકનું વર્ણન, કેટલાક દ્વીપ સમુદ્રોના નામ, જંબુદ્વીપ લવણો દયા દયહ શુભ નામનો દ્વીપ સમુદ્રહ, જંબુદ્વીપ લવણો લવણો દયહ શુભ નામનો દ્વીપ સમુદ્ર, જંબુદ્વીપ લવણ સમુદ્ર આદિ નામના અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે। તેમાં આઠમું સૂત્ર, દ્વીપ અને સમુદ્રોનો વિસ્તાર અને આકાર, દ્વીપ દ્વીપ વિષકંભાહ પૂર્વ પૂર્વ પરિક્ષેપિણા વલયાકૃતયઃ, કે દ્વીપ અને સમુદ્ર એકબીજાથી બમણા બમણા છે, વિષકંભ એટલે એનું જે થિકનેસ ડાયામીટર એનાથી બમણા બમણા છે અને વલયાકાર છે, વલયાકાર એટલે સર્ક્યુલર શેપના બંગડીના આકારના છે। આગળ જંબુદ્વીપનો વિસ્તાર અને આકાર, તન મધ્ય મેરુ નાભિવૃતો યોજન શત સહસ્ત્ર વિષકંભો જંબુદ્વીપ, એની બધાની અસંખ્યા દ્વીપ સમુદ્રની વચ્ચે જેની મેરુ નાભી સમાન ઉન્નત છે, નાભી આપણે હોય ને દૂટી એ સૌથી શરીરનો વચ્ચેનો ભાગ હોય ને, એવી રીતના મેરુ જંબુદ્વીપની વચ્ચેનો ભાગ શું છે કે મેરુ પર્વત છે, અને નાભી સમાન એ ઉન્નત છે. કેટલો ઉન્નત છે કે યોજન શત સહસ્ત્ર, 1,000-1,00,000 યોજન એ ઊંચો છે. આગળ જો 10મું સૂત્ર, 7 ક્ષેત્રોના નામ. આ જે જંબુદ્વીપ છે એમાં 7 ક્ષેત્ર આવેલા છે, તો કયા છે? ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હેરણ્યવત, એરાવત, વર્ષાહા ક્ષેત્રાણી. ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હેરણ્યવત અને એરાવત નામના આ 7 ક્ષેત્ર આવેલા છે. જંબુદ્વીપમાં 6 પર્વતો છે એને કારણે 7 ક્ષેત્રો બની જાય છે. એ 6 પર્વતો કયા છે એના નામ, ક્ષેત્રોના 7 વિભાગ કરનારા 6 પર્વતોના નામ. તદ વિભાજિનઃ પૂર્વ પરાયતા હિમવન, મહાહિમવન, નિષદ, નીલ, રૂકમી, શિખરીનો, વર્ષધર પર્વતાહ. કે આ જે 7 ક્ષેત્ર છે એને ડિવાઈડ કરનારા 6 પર્વતો છે. પર્વત કોને કહેવાય? કે જે ઈસ્ટ ટુ વેસ્ટ આખા જંબુદ્વીપમાં ફેલાયેલા હોય એને પર્વત કહેવાય. સુદર્શન મેરુ પર્વત ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાયેલો નથી એટલે એને પર્વત ન કહેવાય. આ પરિભાષા ખ્યાલ આવ્યો ને? આને વર્ષધર પર્વત અથવા કુલાચલ પર્વત કહેવાય છે. તો એની પરિભાષા શું? કે જે ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાયેલા હોય એ. તો કયા છે? હિમવન, મહાહિમવન, નિષદ, નીલ, રૂકમી અને શિખરી. આગળ જો કુલાચલનો રંગ, 12મું સૂત્ર. હેમ અર્જુન તપનીય વૈડુર્ય રજત હેમમયાહ. હેમ એટલે સોનાના રંગનો, અર્જુન એટલે ચાંદીના રંગનો, તપનીય તપાવેલું સોનું હોય એના જેવું, વૈડુર્ય વૈડુર્ય એટલે પર્પલ જે નીલમણી હોય એના જેવું, પછી રજત એટલે પાછો ચાંદીના જેવો, અને હેમ એટલે પાછો સોનાના જેવો. આ 6 પર્વતો છે નીચેથી ઉપર, જો ક્રમમાં બધું નીચેથી ઉપર કહેવામાં આવે છે તો એના આવા આવા કલર્સ છે. આગળ કુલાચલનું વિશેષ સ્વરૂપ. આ કુલાચલ પર્વતો કેવા છે? કે જો મણિ વિચિત્ર પાર્શ્વા ઉપરી મૂલે ચ તુલ્ય વિસ્તારા. જેના એન્ડ્સ પાર્શ્વ ભાગ, જેના એન્ડ વિચિત્ર મણિઓથી સજ્જિત છે, અને કેવા છે? કે ઉપરી મૂલે તુલ્ય વિસ્તારા. ઉપરી અને મૂલે, ઉપર અને નીચે, તુલ્ય વિસ્તાર વાળા છે. એટલે જાણે પર્વત આમ કોનિકલ નથી, ફ્લેટ વોલ જેવા છે. ખ્યાલ આવે ને? 100 યોજન 200 યોજન 400 યોજન ના જે પર્વત છે તો સીધા, જેવી રીતના આપણા આ મંદિરની દિવાલ કેવી ઉન્નત છે સ્ટ્રેટ, એવા પર્વતો પણ સ્ટ્રેટ છે ને ઉપરથી ફ્લેટ છે, જે ટેબલ ટોપ જેવું હોય ને એના જેવું. આગળ જોઈએ 14મું સૂત્ર. હવે એ કુલાચલની ઉપર સ્થિત સરોવરોના નામ. આ જે કુલાચલ પર્વતની ઉપર જે ટેબલ લેન્ડ છે, ફ્લેટ છે, તો ત્યાં સરોવરો આવેલા છે, તો એના નામ શું છે? તો જો પદ્મ, મહાપદ્મ, તિગિચ્છ, કેશરી, મહાપુંડરિક, પુંડરિકા, રદામ તેશામ ઉપરી. રદ એટલે તળાવ, સરોવર. તો એ જે નીચેથી ઉપર જે ક્રમમાં કીધું, હિમવાન, મહાહિમવાન, નિષદ, નીલ, રૂકમી, શિખરી, એ જ ક્રમમાં પદ્મ, મહાપદ્મ, તિગિચ્છ, કેશરી, મહાપુંડરિક અને પુંડરિક એ 6 તળાવના નામ છે. આગળ પહેલા સરોવરની લંબાઈ અને પહોળાઈ. પહેલું એટલે કયું? પહેલું કે જે હિમવાન પર્વત પર પદ્મ સરોવર છે તેની લંબાઈ અને પહોળાઈ. જો પ્રથમો યોજન સહસ્ત્ર આયામ સ્તદ અર્ધો વિશ્વકંભો રદ. એટલે પ્રથમો એટલે પદ્મ તળાવ યોજન સહસ્ત્ર, 1,000 યોજન લાંબુ છે. તદ અર્ધ એટલે એનાથી અડધું, 500 યોજન. વિશ્વકંભો એટલે એની ઊંડાઈ, એની ઊંડાઈ 500 યોજન છે. 1,000 યોજન બાય 500 યોજન એની ઊંડાઈ છે, બરાબર? એટલું એ પદ્મ સરોવર છે. હવે પહેલા સરોવરની જાડાઈ એટલે અહીંયા ઊંડાઈ, ડેપ્થ કેટલી છે? 10 યોજન અવગાહ, એટલે 1,000 યોજન લાંબુ, 500 યોજન પહોળું અને 10 યોજન ઊંડું એવું પદ્મ સરોવર છે, બરાબર? આ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે, પેલો વિડીયો પણ આપણે જોયા છે આમાં, એટલે આપણને આનું ઇમેજિનેશન હશે. આગળ વધીએ. જો તે સરોવરની વચ્ચે કમળોનું પ્રમાણ. તન મધ્યે યોજનમ પુષ્કરમ. એ જે સરોવર છે એ સરોવરની બહુ મધ્યમાં એક મેઇન જે મુખ્ય કમળ છે એ મુખ્ય કમળની સાઈઝ કેટલી છે કે એક યોજન પ્રમાણ વિસ્તારવાળું તે કમળ છે. આપણે જોયું હતું કે આ કમળોની ઉપર શ્રી હરિ ધ્રતિ એમ વ્યંતર દેવીઓ ત્યાં રહે છે અને એના આખા પરિવારો છે. તો એ વ્યંતર દેવીઓમાં એમાં પારિષદ દેવો, સામાનિક દેવો એ બધાના પણ ત્યાં ભવનો છે અને બધાના ઇન્ડિવિજ્યુઅલ કમળો છે. તો આ અભ્યંતર સામાનિક દેવ, મધ્યમ સામાનિક દેવ, બાહ્ય સામાનિક દેવ, તો અભ્યંતરના કેટલા કે હજારો હજારોની પ્રમાણમાં 10,000 કે સંખ્યા મને યાદ નથી, પણ એટલા બધા અભ્યંતર સામાનિક, પછી 40,000 મધ્યમ એવી છે એવી જાતના. એટલે એક એક મુખ્ય કમળના પરિવાર કમળો એ લાખોમાં છે અને એની પણ ફિક્સ જગ્યા છે કે આખા તળાવમાં કયા કમળો ક્યાં રહેલા છે અને એ કયા પરિવારના દેવો કઈ જગ્યાએ કઈ દિશામાં રહે છે એનું આખું એક સિસ્ટમેટિક આખું વર્ણન એ ત્યાં ત્રિલોકસારમાં આપેલું છે, એમાંથી વાંચવું જોઈએ. જો આગળ વાંચે, હવે આ મહાપદ્મ આદિ સરોવર છે એમાં કમળોનું પ્રમાણ આપણે જોયું હતું કે 6 સરોવર છે, પદ્મ, મહાપદ્મ, દિગીચ્છ, કેશરી, મહાપુંડરિક, પુંડરિક. એક જેવી રીતના પર્વતો મોટા મોટા થતા જાય છે 100 યોજનનો, પછી 200 યોજન, 400 યોજન, એવી જ રીતે એક તળાવ પણ મોટા મોટા થતા જાય છે. તો આપણે જોયું 1000x500 પહેલું પદ્મ સરોવર, તો એનાથી ડબલ 2000x1000 એ મહાપદ્મ સરોવર, એનાથી ડબલ 4000x2000 એ તિગીચ્છ સરોવર. તિગીચ્છ અને કેસરી આર એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ, 4000x2000 બરાબર, એનાથી અડધું આગળ. પછી મહાપુંડરિક અને પુંડરિક પાછા અડધા અડધા, એટલે પદ્મ અને પુંડરિક તે સરોવર એક્ઝેક્ટલી સેમ અને મહાપદ્મ અને મહાપુંડરિક સેમ અને દિગીચ્છ અને કેસરી સેમ બરાબર. સિમિલરલી એની અંદર જે કમળોની સાઈઝ અને સંખ્યા ને બધું પણ અહીંયા અને ત્યાં સેમ હોય છે. પણ જેમ જેમ ભરત ક્ષેત્રથી આપણે વિદેહ તરફ જતા જઈએ તો જેમ તળાવો મોટા થતા જાય તો મુખ્ય કમળ પણ ડબલ ડબલ થતા જાય છે. જો પદ્મ સરોવરનું મુખ્ય કમળ 1 યોજનનું છે તો મહાપદ્મનું 2 યોજન હશે અને એના પછી તિગીચ્છ સરોવરનું 4 યોજનવાળું. જો વાંચે અહીંયા મહાપદ્મ આદિ સરોવર તથા તેમના કમળોનું પ્રમાણ, તદ દ્વિગુણ દ્વિગુણા રદા પુષ્કરાણી ચ. આગળના સરોવરો અને તેમના કમળ પહેલાના સરોવર અને કમળથી બમણા બમણા વિસ્તારવાળા છે બરાબર. અને 19મું સૂત્ર, 6 કમળોમાં રહેનાર 6 દેવીઓ, ત્યાં કઈ દેવી રહે છે? તો જો તન નિવાસીન્યો દેવ્યઃ શ્રી રી ધૃતિ કીર્તિ બુદ્ધિ લક્ષ્મ્યઃ પલ્યોપમ સ્થિતિતય સસામાનિક પરિષ્ટકાઃ. એટલે આ જે કમળોમાં, અરે સોરી, આ સરોવરોમાં 6 દેવીઓ રહે છે. કઈ 6 દેવી છે? શ્રી રી ધૃતિ. શ્રી એટલે પદ્મ સરોવરમાં શ્રી, સેમ ઓર્ડર સમજવાનો નીચેથી ઉપર. મહાપદ્મમાં રી, પછી તિગીચ્છમાં ધૃતિ, કેસરીમાં કીર્તિ, પછી મહાપુંડરિકમાં બુદ્ધિ અને પુંડરિકમાં લક્ષ્મી, એ નામની દેવીઓ ત્યાં રહે છે. એ દેવીઓની આયુ કેટલી છે? કે પલ્યોપમની તેમની આયુ છે, 1 પલ્યોપમની તેમની આયુ છે બરાબર. અને એમની સાથે એના સસામાનિક, સામાનિક દેવો અને જે પારિષદ દેવોની સાથે તેઓ ત્યાં રહે છે. આટલો ખ્યાલ આવ્યો બધાને? આટલી ચર્ચા આપણી થઈ છે અત્યાર સુધી. આપણે કેટલું સમજ્યું કે જંબુદ્વીપ જોયું, એના 7 ક્ષેત્રના નામ જોયા, એમાં પર્વતોના નામ જોયા અને એની ઉપર તળાવોની ચર્ચા આપણી થઈ. હવે આગળ નેક્સ્ટ ટોપિક આપણે શરૂ કરીએ છીએ એ છે કે એમાં આ જંબુદ્વીપની અંદર નદીઓ કઈ કઈ છે. જો હવે આપણે આગળ વાંચીએ, 20મું સૂત્ર આજથી લઈએ છે, 14 મહાનદીઓના નામ. જો આજે જંબુદ્વીપ છે એ જંબુદ્વીપમાં 14 મહાનદીઓ આવેલી છે. હવે તળાવ તો 6 જ છે તો 14નું ગણિત કેવી રીતના બેસે? નદીઓ પહેલા કેવી હોય? જો નદી હંમેશા પર્વતથી નીકળે અને સરોવરમાં મિક્સ થાય, સમુદ્રમાં મિક્સ થાય બરાબર. પર્વતથી નીકળે અને સમુદ્રમાં ભળી જાય એને નદી કહેવાય. તો આપણે જોયું કે છ તળાવ છે અથવા છ સરોવર છે, પર્વતની ઉપર છ સરોવર છે. દેર શુડ બી અ વોટર સોર્સ ફ્રોમ વિચ નદી વિલ કમ. પર્વતમાંથી જેવી વ્યવસ્થા અહીંયા ભરત ક્ષેત્રમાં છે કે વરસાદ પડે એ પાણી જમા થાય અને એ પાણી નદી નીકળે, એવું કઈ વ્યવસ્થા આ જંબુદ્વીપમાં નથી. તો જંબુદ્વીપમાં વ્યવસ્થા શું છે કે આ જે સરોવરો છે પદ્મ મહાપદ્મ આદિ, એમાંથી જે નદીઓ નીકળે છે બે બાજુ, એટલે એમાં કઈ કઈ બાજુ નીકળે છે એ પણ આપણે જોશું થોડી વાર. મારો પ્રશ્ન તમને એ છે કે છ સરોવર છે ને નદીઓ 14 છે, તો ગણિત કેવી રીતના બેસે? જો એકમાં એક સરોવરમાંથી બે નદી નીકળે તો 12 થાય, અને 3 નીકળે તો 18 થઈ જાય. હા, જો આપણે સમજીએ, દરેક સરોવર જે છે એમાંથી બે બે નદીઓ તો મિનિમમ નીકળે છે. એક નદી ઈસ્ટ તરફ જાય છે, એક નદી વેસ્ટ તરફ જાય છે. હવે એમાં પણ વિશેષતા શું છે કે જે પદ્મ સરોવર છે ને, પદ્મ સરોવર અને છેલ્લું પુંડરીક સરોવર, એમાંથી 3-3 નદીઓ નીકળે છે. એટલે 2 એક્સ્ટ્રા થઈ ગઈ, તો 6 × 2 = 12 પ્લસ 2 એક્સ્ટ્રા, એમ કરીને 14 નદીઓ થાય છે. હવે કોઈ પણ એક ટિપિકલ સરોવર આપણે લઈએ, સમજો કે આપણે નિષદ પર્વતની ઉપર જે તિગિચ્છ સરોવર છે એમાંથી 2 નદી નીકળે છે, તો 2 નદી એક જ ક્ષેત્રમાં આવે છે એવું નથી. એક નદી પહેલા સાઉથમાં આવે છે, અને સાઉથમાં આવીને હરિ ક્ષેત્રમાં એક આવે છે, બરાબર. તિગિચ્છમાંથી એક નદી નીકળીને હરિ ક્ષેત્રમાં આવે છે, અને બીજી નદી નીકળીને ઓલી બાજુ વિધેય ક્ષેત્રમાં જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા ભૈયા, જરા મેપ નિકાલના આપના. હા, જો તળાવ આમ છે, તળાવ સમજો આમ છે ઉપર પર્વતની ઉપર, એક ઓલી બાજુ નીકળે છે ને એક આ બાજુ નીકળે છે. હવે પહેલા તો એ નદીઓ નોર્થ અને સાઉથ જાય છે. નોર્થ અને સાઉથ જઈને દરેક ક્ષેત્રની વચમાં એક પર્વત છે, તો એ પર્વતની પ્રદક્ષિણા દઈને એક ઈસ્ટમાં વહી જાય છે અને એક વેસ્ટમાં વહી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે કોઈ જોઈએ, હા ભાઈ, આપ તિગિચ્છ કે ઉપર ઝૂમ ઇન કરો. આપના નિષદ પર્વત છે, હા બસ. હવે જો અહીંયા વચમાં ગ્રહ બતાવ્યું છે, જે તળાવ બતાવ્યું છે, એમાંથી એક બ્લુ લાઈન ઉપર જાય છે, એક બ્લુ લાઈન નીચે આવે છે, બરાબર. એટલે એક નદી પહેલા ઉપર ગઈ, ઉપર એટલે નોર્થ ડાયરેક્શનમાં, અને એક નદી સાઉથ ડાયરેક્શનમાં ગઈ. હવે જે સાઉથ ડાયરેક્શનમાં ગઈ, એ અહીંયા નીચે જો એક પર્વત જેવું છે, પહેલા એ સમજી લઈએ. જો આ સાતે ક્ષેત્ર છે ને, આપણે વર્ણન જનરલી કરીએ ખાલી સુદર્શન મેરુ પર્વત, પણ એના સિવાય, સુદર્શન મેરુ સિવાય જે બીજા પર્વતો, બીજા ક્ષેત્ર છે, ભરતને છોડી દો, એરાવતને છોડી દો, તો એના પછી હેમવત, હરિ, અને એની ઉપર રમ્યક અને હજી કહ્યું, હા, રમ્યક અને હેરણ્યવત. આ રમ્યક અને હેરણ્યવત અને આ બાજુ હેમવત અને હરિ, એ બેવની વચ્ચે પણ એક નાના પર્વતો છે, એક્ઝેક્ટ સેન્ટરમાં જે બ્લેક ડોટ જેવું બતાવ્યું છે ને, આ રેડ ડોટ, તો એ નાના નાના પર્વતો છે. એ પર્વત એટલે ઓલા ઈસ્ટ ટુ વેસ્ટ વાળા નથી, એ ખાલી મેરુ પર્વત જેવા આમ સીધા ફ્લેટ પર્વતો છે. એનું નામ ઋષભાચલ પર્વત કહેવાય છે. હા, નીલગીરી લખ્યું છે. ઓકે, તો નીલગીરી પર્વત એનું નામ હશે. એક મિનિટ જોવા. અચ્છા, બધાના જુદા જુદા નામ છે. ક્યાં વાંચો છો? અચ્છા, મેપમાં છે, જરૂર જોઈએ. હા, જો અહીંયા પર્વતના નામ છે, જો જે ભરત ક્ષેત્રનો પર્વત છે ને, અહીંયા સ્ક્રીન પર નથી, જેની પાસે શાસ્ત્ર હોય ને એમાં મેપમાં જંબુદ્વીપનો મેપ કાઢજો. એ જંબુદ્વીપના મેપમાં જો નીચે, સૌથી નીચે ભરત ક્ષેત્ર છે, એ ભરત ક્ષેત્રમાં મલેજખંડ બતાવ્યો છે. મળ્યું બધાને? એ મલેશખંડની વચ્ચે ગોળ ગોળ સર્ક્યુલર સાઇન બનાવી છે. મળ્યું? એ ઋષભાચલ પર્વત છે. એ ઋષભાચલ પર્વત ઉપર જ્યાં ચક્રવર્તી એની પ્રશસ્તિ લખવા જાય છે આ એ જગ્યા છે. બરાબર. હવે એનાથી ઉપર આવો. હજી એનાથી ઉપર આપણે હેમવત ક્ષેત્રમાં આવીએ તો ત્યાં વચમાં સર્ક્યુલર છે, એનું નામ આપ્યું છે નાભીગીરી. એનું નામ છે શબ્દવાન નાભીગીરી. ના, એમાં નથી, કેમ કે આ શાસ્ત્રમાં છે. એના નોમેનક્લેચરમાં નામ નથી લખ્યું હજુ. તો તમે શાસ્ત્રમાં જોજો મેપની અંદર. એ જે હેમવત ક્ષેત્રની અંદર જે પર્વત છે, રેડ ડોટ, એમ સમજો ને, રેડ ડોટનું નામ છે. એનું નામ છે વિજયવાન, શબ્દવાન, શબ્દવાન પર્વત. એના પછી ઉપર આવો હરિક્ષેત્ર જે છે, એ હરિક્ષેત્રમાં જે રેડ ડોટ છે એનું નામ છે વિજયવાન. મળ્યું બધાને? જો એક જરા ઉભો થઈને બી બતાવી દઉં એટલે ક્લિયર થઈ જાય.
પદ્મ સરોવર ની નીચે આ આખું ભરત ક્ષેત્ર છે, તો ત્યાં ઋષભ, એ જે ઋષભગીરી પર્વત જેને કહ્યું છે. એના પછી આ જે છે શબ્દવાન અને વિજયવાન, બરાબર. આ બે નાભીગીરી પર્વત છે.
ખ્યાલ આવ્યો બધાને? બે જે આપણે હેમવત ક્ષેત્ર અને હરિક્ષેત્ર એની વચ્ચે આવેલા પર્વત એનું નામ છે શબ્દવાન અને વિજયવાન. હવે હજી ઉપર આવો. જે ઉપર હજી રમ્ય ક્ષેત્ર છે, નાભીગીરી જનરલ નોમેન્ક્લેચર છે. હા, જેવી રીતના મેરુ, મેરુ એ જનરલ છે, પછી સુદર્શન મેરુ, વિજય મેરુ, એવી રીતના. તો આ શબ્દ જે નાભીગીરી છે, નાભીગીરી એટલે શું? નાભી એટલે ક્ષેત્રની વચમાં આવેલું. નાભી એટલે ડૂટી જે થાય ને, તો પૂરા ક્ષેત્રની વચ્ચે જે પર્વત હોય એ નાભીગીરી કહેવાય ઇન જનરલ. ખ્યાલ આવે? તો જો હવે ઉપર જે છે રમ્ય ક્ષેત્ર, રમ્ય ક્ષેત્રની વચ્ચે જે પર્વત છે એનું નામ છે ગંધમાદન. અને એનાથી ઉપર જે હેમવત ક્ષેત્ર છે એના પર્વતનું નામ છે રમ્યક પર્વત. મળ્યું? આજે જેની પાસે મેપ હશે ને શાસ્ત્રની અંદર એમાં લખેલું છે, એટલે એમાંથી તમે રેફર કરજો. ચાલો આવી જઈએ આપણે આપણા ટોપિક ઉપર પાછા. આપણે વાત તો ચાલે છે કે નદીઓ ક્યાંથી ક્યાં જાય છે, બરાબર. તો હવે સમજો કે આપણે આ આ ભાઈ નિષદ પર્વત કે ઉપર ઈ રખના બજી ઈ એમાં નદીઓ આપી છે ને. હા હા, એના નામ પણ છે, આપણે જોઈએ થોડી વારમાં. પહેલા આ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. જો સ્ક્રીન ઉપર આ જે ઉપર આ તિગિચ્છ પર્વત જે લખ્યું છે, તિગિચ્છ સરોવર, સોરી, એ તિગિચ્છ સરોવર, આ બ્લુ કલરનું સ્ક્વેર જે રેક્ટેંગલ બનાવ્યું છે ને એ સરોવર છે. એમાંથી એક બ્લુ લાઈન નીચે આવી સાઉથમાં, એક બ્લુ લાઈન નોર્થમાં ગઈ. એટલે કે એક નદી સાઉથમાં આવી, એક નદી નોર્થમાં ગઈ. હવે જે નોર્થમાં ગયેલી નદી છે, ભાઈ થોડા ઉપર લીજે સ્ક્રીન, નહીં ઉપર મતલબ એસે. હા, હવે જે નોર્થમાં ગયેલી છે જો એ સુદર્શન મેરુ સુધી પહોંચી, સુદર્શન મેરુને ટચ નથી કરતી, એની થોડા ડિસ્ટન્સ પહેલા જ આખો કર્વેચર લઈને વેસ્ટ તરફ વહી ગઈ, બરાબર. અને વેસ્ટમાં એ હવે પાછી ઉપર આવીને ફ્લેટ થઈ ગઈ, અને ફ્લેટ થઈને સ્ટ્રેટ નીકળીને લવણ સમુદ્રમાં ભળી ગઈ. આ પાથ બધાને ખ્યાલમાં આવ્યો? હવે ભૈયા વાપસ ઉધર આ જઈએ તિગિચ્છ સરોવર કે પાસ. હવે જે નદી સાઉથમાં ગઈ, હા, જે નદી સાઉથમાં આવી છે એ સ્ટ્રેટ નીચે આવી. ક્યાં સુધી નીચે આવી? સ્ટ્રેટ કે જે પેલું નાભીગીરી પર્વત આપણે જોયું હતું ને ત્યાં સુધી. હવે નાભીગીરીને ટચ નથી કરતી, એનાથી પાછું નજીક આવીને કર્વ કરે છે, અને હવે ઈસ્ટમાં જઈને પાછું લવણ સમુદ્રમાં ભળી ગયો છે. ખ્યાલ આવ્યું? આ એક જનરલ, જો આ વેસ્ટમાં નહીં, ભાઈ ઈસ્ટમાં જઈએ. ઉપરની જે નદીઓ છે એ કર્વ કરીને ઈસ્ટ તરફ જાય છે, અને જે નીચેથી એટલે જે નોર્થથી સાઉથ આવે છે એ સાઉથમાં આવીને ઈસ્ટ તરફ વહી જાય છે, અને જે સાઉથથી નોર્થ જાય છે એ ટર્ન થઈને વેસ્ટ તરફ વહી જાય છે. આટલું બધાને ખ્યાલમાં આવ્યું? હવે જો દરેક ક્ષેત્ર છે, સાત ક્ષેત્ર છે ને, સાત ક્ષેત્રમાં બે બે નદીઓ, દરેકમાં બે બે નદીઓ થશે, કેમ કે એક ઉપરથી આવીને ઈસ્ટ તરફ ગઈ, એક નીચેથી આવીને વેસ્ટ તરફ ગઈ, તો બે નદીઓ થઈ, બરાબર. અચ્છા ભૈયા, એક વાર જરા ભરત ક્ષેત્ર પે આ જઈએ, ભરત ક્ષેત્રની શું વ્યવસ્થા છે એ બી જોઈએ. હા, ઝૂમ ઇન કીજે યહાં પર. જો પદ્મ સરોવર જે છે ને, હા, એ ભરત ક્ષેત્ર કઈ મેપ હે, બરાબર, નીચે હોગા. और एक नीचे, हाँ बस बस, जो आप ऊपर आ भरत क्षेत्र नो मैप है, भरत क्षेत्र और ऊपर हिमवान पर्वत, हिमवान पर्वत नी ऊपर आवेलु द्रह जेनु नाम है पद्मद्रह, बराबर. हवे आमाथी तमे जोईए तो त्रण नदीओ निकले छे, एक नॉर्थ दिशा में गई अने ए सेम आगळ नाभिगिरी सुधी नॉर्थ जशे, पछी टर्न थईने वेस्ट में वही जशे अने वेस्ट में लवण समुद्र ने मळी जशे. पण जो साउथ में नीचे એક નદી ની હવે બે નદી નીકળે છે, બે કોર્નર માં, એક આમ વેસ્ટ થી નીકળે છે, એક ઈસ્ટ થી નીકળે છે, અને બે સાઉથ તરફ વળીને ઇવેન્ચ્યુઅલી લવણ સમુદ્રમાં ભળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલો આ ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર ઉપર, એમાં સેમ અરેન્જમેન્ટ છે. એરાવત ક્ષેત્રમાં શું થશે, ત્યાં પુંડરિક સરોવર છે, પુંડરિક સરોવરમાંથી એક નદી નીચે મેરુ પર્વત તરફ આવશે અને ટર્ન થઈને ઈસ્ટ તરફ વહી જઈને ભળી જશે, અને બે નદીઓ ઉપર તરફ એરાવત ક્ષેત્રમાં જશે અને એ જઈને લવણ સમુદ્રમાં એમ ભળશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જે પદ્મ અને પુંડરિક એ બે સરોવરમાંથી ત્રણ નદીઓ નીકળે છે, બાકીનામાંથી બે બે નદીઓ નીકળે છે. જે બાકીના ક્ષેત્ર છે એ બાકીના ક્ષેત્રોમાં, એટલે જેવી રીતના જે આપણે ક્ષેત્રનું નામ જોયા, હિરણ્યવત, હરિહ, રમ્યક અને હિરણ્યવત, એ જે ચાર ક્ષેત્ર જોયા, એ ચાર ક્ષેત્રમાં નદીઓ પહેલા સેન્ટરમાં ઉપર નીચેથી આવી અને ટર્ન થઈને આમ વહી ગઈ, બરાબર, ઉપર નીચેથી આવી, ટર્ન થઈને ઈસ્ટ વેસ્ટ વહી ગઈ. અને ભરત અને હિરણ્યવતમાં નદીઓ કેવી રીતના આવી, કે ઉપરથી જ બે આવીને બે અલગ અલગ દિશાઓમાં આવીને ભળી. તો સાત ક્ષેત્ર છે, દરેક ક્ષેત્રમાં બે બે નદીઓ છે. દરેક ક્ષેત્રમાં બે બે નદીઓ કઈ છે, જો એના નામ હવે આપણે સૂત્ર દ્વારા જોઈએ. આવો સૂત્ર નંબર 20. એક આપણે સામાન્ય ભૂમિકા જોઈ કે જંબુદ્વીપમાં નદીઓ કેટલી છે, ક્યાં ક્યાં છે, કઈ દિશાઓમાં જાય છે. જો હવે એના ઉપર જ ઘણા સૂત્ર આવશે, આપણે જરા વાંચીએ. 14 મહાનદીઓના નામ, 20મું સૂત્ર. ગંગા સિંધુ, રોહિત રોહિતાસ્યા, હરિત હરિતકાંતા, સીતા સીતોદા, નારી નરકાંતા, સુવર્ણ રૂપ્યકુલા, રક્તા રક્તોદાહ, સરિતસ્ય સરિતસ્તન મધ્યાહ. શું કહે છે? જો ભરતમાં ગંગા અને સિંધુ, ભરત ક્ષેત્રમાં કઈ બે નદી છે? ગંગા નદી અને સિંધુ નદી. હેમવત ક્ષેત્રમાં રોહિત રોહિતાસ્ય, પછી હરિક્ષેત્રમાં હરિત હરિકાંતા. જો આ હરિત પણ કહેવાય છે અને ખાલી હરિ પણ કહેવાય છે ક્યાંક ક્યાંક, તો હરિ હરિકાંતા એમ પણ આવે છે. પછી જો વિદેહમાં સીતા સીતોદા, રમ્યકમાં નારી નરકાંતા, હિરણ્યવતમાં સુવર્ણ કુલા રૂપ્ય કુલા. જો ઉપર સૂત્રમાં તો સુવર્ણ રૂપ્ય કુલા એમ લખ્યું છે, પણ એ કુલા બેમાં લગાવવાનું છે, એટલે સુવર્ણ કુલા રૂપ્ય કુલા. અને એરાવત ક્ષેત્રમાં રક્તા રક્તોદા. એ પ્રમાણે જંબુદ્વીપના ઉપર કહેલા સાત ક્ષેત્રમાં 14 નદીઓ વચમાં વહે છે. આટલું ખ્યાલ આવ્યો? હવે જો પદ્મ સરોવરમાંથી નીચે તો બહુ સિમ્પલ છે, જે ભરત ક્ષેત્રમાં નદીઓ વહે છે, તો ઈસ્ટમાં ગંગા નદી છે અને વેસ્ટમાં સિંધુ નદી છે. તો ઈસ્ટ વેસ્ટ થાય છે ગંગા સિંધુ, ત્યાંથી નીકળીને સીધું પદ્મદ્રવમાં, અરે લવણ સમુદ્રમાં ભળી જાય છે, બરાબર. એ તો બહુ ક્લિયર છે. હવે એનાથી થોડું ઉપર આવો, ભરત પછી જે હેમવત ક્ષેત્ર છે, હેમવત ક્ષેત્રમાં બે નદી કીધી, રોહિત રોહિતાસ્ય. હવે જો દરેક નદીઓમાં જે પહેલું નામ છે રોહિત, એ ઈસ્ટ તરફ જઈને લવણ સમુદ્રને મળે છે, અને જે બીજું નામ છે રોહિતાસ્યા એ વેસ્ટ તરફ જઈને લવણ સમુદ્ર ને મળે છે. હવે આપણે પહેલા જોયું હતું કે જે ઈસ્ટ તરફ જવા વાળી નદી છે એ આવે છે ઉપરથી, નોર્થ થી સાઉથ આવીને ટર્ન થઈને ઈસ્ટ તરફ જાય છે, અને જે વેસ્ટ તરફ જવા વાળી નદી છે એ સાઉથ થી નોર્થ જાય છે, ટર્ન થઈને વેસ્ટ જાય છે, બરાબર. હવે એ જે હેમવત ક્ષેત્ર છે એમાં બે નદી છે, રોહિત રોહિતાસ્ય. તો રોહિત નદી ક્યાંથી આવતી હશે? ઉપરના મહાપદ્મ દ્રહ માંથી. ખ્યાલ આવે? મહાપદ્મ દ્રહ માંથી નીચે આવે છે, ટર્ન થઈને ઈસ્ટ તરફ વહી જાય છે. અને રોહિતાસ્ય નદી એ પદ્મ દ્રહ માંથી નીકળી ઉપર તરફ જઈને ટર્ન થઈને વેસ્ટમાં જઈને વળી. કોઈ પણ એક જ ક્ષેત્રમાં જોઈએ તો બે નદીઓ છે તો બે જુદા જુદા દ્રવ માંથી આવે છે, ખ્યાલ આવે. અને કોઈ પણ એક દ્રવ માંથી જોઈએ તો બે નદીઓ બે જુદા જુદા ક્ષેત્રમાં જાય છે. દ્રવ એટલે સરોવર. કોઈ એક સરોવર માંથી બે નદીઓ નીકળે તો જુદા જુદા ક્ષેત્રમાં જાય છે. કોઈ એક ક્ષેત્ર લઈએ તો બે જુદા જુદા સરોવર માંથી ત્યાં નદીઓ આવે છે. આટલું ક્લિયર છે બધાને? ઓકે, જો આગળ વાંચીએ. આ 14 નદીઓના નામ આપણે જોયા. હવે આગળ ટીકા. પહેલા પદ્મ સરોવર માંથી પહેલી 3 અને છઠ્ઠા પુંડરીક સરોવર માંથી છેલ્લી 3. આ પહેલી 3 એટલે કઈ? ગંગા, સિંધુ અને રોહિતાસ્ય. ખ્યાલ આવે ને? રોહિત નહીં, રોહિત ઉપરથી આવે છે અને ઈસ્ટ તરફ જાય છે. આપણે રોહિતાસ્ય પદ્મ માંથી નીકળીને આમ જાય છે. અને છેલ્લી 3 એટલે કઈ? કે રક્તા, રક્તોડા અને રૂપ્યકુલા. એ 3 નદીઓ ઉપર પુંડરીક સરોવર માંથી નીકળીને આવે છે. તો છેલ્લી 3 તથા બાકીના સરોવર માંથી બે બે નદીઓ નીકળે છે. આટલું થયું. હવે જો 21મો, નદીઓના વહેણનો ક્રમ. વહેણનો એટલે ફ્લો ડાયરેક્શન, બરાબર. તો જો, દ્વયોર દ્વયોહ પૂર્વા પૂર્વાગાહ. પૂર્વા પૂર્વગાહ શું કે છે? આ 14 નદીઓ એના બબ્બેઓના સમૂહમાં લેવી, દરેક બેના સમૂહમાંથી પહેલી નદી પૂર્વ તરફ વહે છે. એટલે આમાં પણ જો આગળ જે એ 20મા સૂત્રમાં ટીકામાં બહુ ઈઝી કરી રાખ્યું, કેમ કે ત્યાં ક્ષેત્રનું નામ પણ કીધું અને એક ક્ષેત્રમાં બે બે નદીઓ છે એ પણ કીધી, તો એમાં જે પહેલી નામ છે એ બધી ઈસ્ટમાં જાય છે. એટલે આપણે લવણ સમુદ્રનો ઈસ્ટ કોર્નર જોઈએ, જંબુદ્વીપનો ઈસ્ટ કોર્નર. તો નીચેથી લઈને ગંગા નદી, પછી ઉપર રોહિત, એના પછી હરિત, એના પછી સીતા, એના પછી નારી, પછી સુવર્ણકુલા અને છેલ્લે રક્તા. એ આખું ઈસ્ટ કોસ્ટ પર 7 નદીઓ આવીને ભળે છે. ખ્યાલ આવે કે નહીં? અને સેમ વેસ્ટ કોસ્ટ પર 7 નદીઓ આવીને એ બાજુ ભળે છે. તો પહેલી નદીઓ પૂર્વ તરફ વહે છે અને તે દિશાના સમુદ્રમાં આવીને ભળે છે. જો 22મો સૂત્ર પણ જોઈ લઈએ. તેશાસ્ત્વ પરગાહ. બાકીની 7 નદીઓ પશ્ચિમ તરફ જાય છે અને તે તરફના સમુદ્રમાં જઈને ભળે છે. આ ખ્યાલ આવે? આ 7 નદીઓ પૂર્વ, બીજી 7 નદીઓ પશ્ચિમ તરફ આવીને ભળે છે. આજે 14 નદીઓ જે આપણે જોઈ, એ 14 નદીઓ એના પાણી જે હોય છે ને એ બધા પ્રાસુક પાણી છે. એમાં કોઈ જીવ ઉત્પન્ન થતા નથી. જે ગંગા નદી જે પદ્મદ્રવમાંથી નીકળીને આવે, આપણે જે આ ગંગા જોઈએ છે એ ગંગા નદી નથી. એ ગંગા નદી તો સમુદ્ર જેવી મહાન વિશાળ હોય છે. એક મેં ડોક્ટર સંજીવજી ગોધાનું લેક્ચર સાંભળ્યું હતું, એમાં એવી રીતના આવ્યું કે જે આપણે આ ભરત ક્ષેત્રની ભૂમિ છે એ 5000 માઇલ ઉપસી ગયેલી છે. આમ થોડું કર્વેચર છે એવું આપણા શાસ્ત્રોમાં આવે છે. આપણને જે અર્થ રાઉન્ડ કેમ દેખાય? કેમ કે ભરત ક્ષેત્રની પૃથ્વી આમ થોડી ઉપસેલી છે, એટલે આમ હેમિસ્ફેરિકલ જેવી છે, બરાબર. હવે જે ગંગા સિંધુ જે છે એ તો બહુ દૂર છે આ હેમિસ્ફિયરથી. આપણે જેટલું પણ અર્થ આજે જોઈએ છે, ઇન્ક્લુડિંગ અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી બધું જ, એ બધું જે આર્યખંડ છે ને, આર્યખંડની વચ્ચે અયોધ્યા નગરી છે, એ અયોધ્યા નગરીની અંદર આખું અર્થ આવી ગયું છે. એટલું નાનું છે. ફરીથી ભરત ક્ષેત્રમાં 6 ખંડ છે. 6 ખંડમાં વચ્ચે આર્યખંડ અને 5 મલેશખંડ. એ 6 ખંડમાં આર્યખંડની બે તરફ ગંગા અને સિંધુ નદી છે. એ આર્યખંડ પણ આપણે જોઈએ તો હંડ્રેડ ઓફ યોજન પહોળું છે અને આમ બી ઘણું મોટું છે, પણ એની વચ્ચે એક અયોધ્યા નગરી આવેલી છે. એ અયોધ્યા નગરી એમ કહેવાય 8 યોજન અને 12 યોજનની છે, 12/8 સેન્ટરમાં, સેન્ટર ઓફ આર્યખંડ. અને આપણે જે અર્થ, જેને આજે અર્થ કહીએ છીએ, એ જોઈએ તો એની 1 યોજન ઇઝ ઇક્વલ ટુ 4000 માઇલ્સ. એક મહાયોજન જે કહીએ 4000 માઇલ્સ. અહીંથી જર્મની જઈએ, ઇન્ડિયા ટુ જર્મની ઇઝ 4000 માઇલ્સ. જર્મની ટુ સમજો સેન ફ્રાન્સિસ્કો ઇઝ અનાધર 4000, અને ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા સમજો અનાધર 4000. બધું મળીને પણ 3 યોજન જ થયું. હવે સમજો હવાઈને બધું બી તમે નાખી દો તો 4 યોજન થયું. હવે અયોધ્યા નગરી 12 યોજન પહોળી છે, ખ્યાલ આવે છે ને? એટલે જે સમુદ્ર આજે આપણે જોઈએ છે અથવા જે નદીઓ આપણે જોઈએ છે, એ કોઈ મૂળ ગંગા સિંધુ જે આમાં વર્ણન કર્યું છે એ નથી. આમાં જે વર્ણન કર્યું છે ગંગા સિંધુ નદી, તો મીઠી નદીઓ, પાણી મીઠા છે અને પ્રાસુક છે. આપણે જ્યાં ગંગા ને સિંધુ જોઈએ તો બેવ ગંદવાડવાળી છે, એવી નદીઓ ના હોય આપણી. ખ્યાલ આવે ને? ખ્યાલ આવે છે? તો જે અર્થ આપણે જોઈએ છે ને આ જીના ગામમાં છે, એ તમે કમ્પેર નહીં કરી શકો, એટલે મહેનત બી ના કરતા. ખ્યાલ આવે? ખીર સમુદ્રનું પાણી પણ પ્રાસુક છે. હા, ત્યાં પ્રાસુક એટલે છે કેમ કે અઢી દ્વીપ પછીના જેટલા સમુદ્ર છે ત્યાં કોઈ જલચર પ્રાણી જ નથી. ખ્યાલ આવે? એકેન્દ્રીય જીવો છે જ નહીં, કેમ કે બધી ભોગભૂમિઓ છે. સીધું છેલ્લું જે સ્વયંભૂ રમણ સમુદ્ર આવશે, અને સ્વયંભૂ રમણ દ્વીપ, સ્વયંભૂ રમણ દ્વીપની વચ્ચે એક સ્વયંભૂ રમણ પર્વત છે. જેવી રીતે અહીંયા માનુષોત્તર પર્વત છે પુષ્કર દ્વીપની વચ્ચે, એવી રીતના ત્યાં સ્વયંભૂ રમણ પર્વત છે. સ્વયંભૂ રમણ પર્વતની પેલી પાર એ પાછી કર્મભૂમિ છે. સ્વયંભૂ રમણ પર્વત અને અહીંયા માનુષોત્તર પર્વતની વચ્ચેની બધી ભોગભૂમિ છે, જગન્ય ભોગભૂમિ છે. અને ભોગભૂમિમાં પંચેન્દ્રિય જીવો જ ઉત્પન્ન થાય. એ ખ્યાલ નથી મને, પણ એકેન્દ્રિય ની ચતુરેન્દ્રિય જીવ તો ન જ ઉત્પન્ન થાય એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં. છેલ્લે એકદમ છેલ્લે એ જળ પ્રાસુક નથી, એ તો કર્મભૂમિ છે. તો ત્યાં બીજા નાના નાના માછલીઓ પણ ઉત્પન્ન થાય છે, બીજા પ્રાણીઓ પણ ત્યાં તો છે, જલચર પ્રાણી. હવે બીજું સાંભળો, આજે 14 નદીઓની મુખ્યતા મારે તમને વર્ણન કરવું છે. જે આજે 14 નદીઓ પ્રાસુક પાણી હોય છે, તો આપણે વાત કરી આપણા જેટલા પણ જે સંસ્કાર વિધિઓ હોય ને, આપણે જૈન ધર્મની જેવી રીતના સમજો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય? કે આપણે જીનેન્દ્ર ભગવાનને લઈને આવીએ, પછી ધ્વજારોહણ અને ત્યાં એમના અભિષેક પૂજન થાય, એના પછી મંડપ શુદ્ધિ ને મંડપ ઉદ્ઘાટન, વેદી શુદ્ધિ, જે પાછળની વેદી છે ને એની શુદ્ધિ થાય. ખ્યાલ છે? આખા મંડપની શુદ્ધિ થાય, પાછળની વેદીની શુદ્ધિ થાય, પછી મંડપ ઉદ્ઘાટન થાય. તો કોઈને જો તમે જાપમાં ભાગ લીધો હોય, કોઈએ પુરુષોએ, તો તમને ખ્યાલ હશે કે એ શાંતિ જાપ પછી, એ જે આપણને પહેલા જે શાંતિ જાપની પ્રતિજ્ઞા અપાવડા, એના પછી તમને હાથમાં થોડુંક જલ અને થોડા સરસો આપે, અને તમને એમ કહેવામાં આવે કે જાઓ આખા મંડપમાં જઈને એમ નાખી આવો. કોઈ ભાગ લીધો છે? કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ નથી? હા, ઓકે. જો સાંભળો, સમજો, આ જે મંડપની શુદ્ધિ થાય છે ને, જેવી રીતના આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ જૈન ધર્મમાં, તો સ્નાન કરવામાં આવે, તો સ્નાન ઘણા પ્રકારના હોય. એક તો તમે આખું પાણી લઈને નાઈ લો, એને પણ સ્નાન કહેવાય. એક મંત્ર સ્નાન હોય. મંત્ર સ્નાનમાં શું હોય કે તમને ખાલી થોડુંક જલ આપવામાં આવે અને એક મંત્ર બોલે, અમૃત અમૃતોદ્ભવે અમૃત વર્ષિણી શ્રાવે શ્રાવે, એ વાળો મંત્ર, એનાથી લઈને તમે પાણીથી થોડો છિડકાવ કરો, તો મંત્રથી શરીરને આપણે શુદ્ધ કર્યું એવી અંદરથી ભાવના કરીએ છીએ. ખ્યાલ આવે? હવે બહારથી કાદવ વાળો એકદમ મલિન વ્યક્તિ આવે અને એને મંત્રથી સ્નાન કરાવો તો ન ચાલે, એમ ન હોય. પણ એમ તો તમે નાઈ ધોઈને શુદ્ધ વસ્ત્રથી તમે એકદમ પ્રાસુક થઈને આવ્યા, પણ રસ્તામાં જે પણ કંઈક થોડી અશુદ્ધિ લાગી હોય એને દૂર કરવા માટે આપણે મંત્ર સ્નાન કરીએ છીએ. તો એ તો આપણું સાધારણ જળ થયું ને. પણ આ જેવી રીતના કોઈ પણ મંદિરની શુદ્ધિ, આપણે વેદીઓની શુદ્ધિ કરવામાં આવે ને, અથવા ધ્વજદંડ શુદ્ધિ, કળશોની શુદ્ધિ, આખા પંચ કલ્યાણકમાં પંડાલની શુદ્ધિ, આ જે શુદ્ધિ કરવામાં આવે ને તો એની પહેલા અમુક મંત્રો બોલવામાં આવે, અને એ મંત્રમાં આપણે ભાવના એવી ભાવીએ છીએ કે આ જંબુદ્વીપમાં જે 14 નદીઓ આવેલી છે એ 14 નદીઓના પાણી લાવીને હું આ બધું શુદ્ધ કરું છું. એ જે પ્રાસુક જળ છે એ ભાવનાથી આપણે આ શુદ્ધિ કરીએ છીએ, એવી એક ભાવના કરવામાં આવે છે. એટલે એનું મહત્વ મેં તમને એના માટે સમજાવ્યું કે આ કોઈ પણ જે આપણા અનુષ્ઠાન, જે મોટા અનુષ્ઠાનો થાય, આપણે વેદી શુદ્ધિના દિવસે જે અહીંયા જૈન મંદિરમાં વેદીઓની શુદ્ધિ કરે ને, તમને મહિલાઓને કળશ આપવામાં આવે, એ કળશની અંદર થોડું થોડું જલ હોય, તો એ જલને પહેલા આખું મંત્રિત કરવામાં આવે. એટલે કળશ ડિસ્ટ્રીબ્યુટ થાય ને, એ ડિસ્ટ્રીબ્યુટ થાય એની પહેલા પ્રતિષ્ઠાચાર્યની એક વિધિ હોય. તો સોનગઢમાં હમણાં કદાચ મૂવીમાં કે તમે ક્યાંય જોયું હોય તો આખું પંડાલની બહાર આમ સાથિયા જેવું બનાવ્યું હોય, જોયું, એમાં પણ આખા કળશો મૂક્યા હોય, અને કળશો મૂકીને ત્યાં અષ્ટકુમારી દેવીઓને ત્યાં વિરાજિત કરવામાં આવે, ત્યાં એમને સ્થાપવામાં આવે, અને પ્રતિષ્ઠાચાર્ય મંત્ર બોલે તો એ અષ્ટકુમારી દેવીઓ એ બધા કળશોની શુદ્ધિ કરે. એની અંદર જે મંગળ દ્રવ્ય આદિ નાખવાના, એક કળશ રિપ્રેઝેન્ટેટિવ હોય, એની અંદર મંગળ દ્રવ્ય આદિ નાખે, એની ઉપર પછી નાડા છડી આદિ બાંધે, અને પછી એની બાકીના કળશોમાં એ શુદ્ધ મંત્રિત જલ નાખે. તો એ જે મંત્રિત જલ નાખવામાં આવે છે એમાં પણ આ 14 નદીઓના પાણી જાણે જલની અંદર આપણે સમાવેશ કર્યો એવી અંદર ભાવના કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ 14 નદીઓ ખાલી નદી છે અને આપણે સ્ટ્રક્ચર તરીકે વાંચી લીધું એમ નહીં, આનો આપણે ક્યાં ભાવના કરીને યુઝ કરીએ છીએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે? ચાલો, તો આપણે શું જોયું અત્યાર સુધી કે આ 14 નદીઓ છે એ કઈ દિશાઓમાં વહે છે, એના નામ શું છે અને કયા તળાવમાંથી નીકળે છે. હવે જો આગળ વાંચીએ 22-23મું સૂત્ર, આ 14 મહાનદીઓની સહાયક નદીઓ, આ જે મહાનદીઓ છે ને એ મહાનદીઓની સાથે એના ઘણી બધી આપણે નાની નાની નદીઓ હોય ને, તો જો ચતુર્દશ નદી, ચતુર્દશ એટલે 14 નદી, સહસ્ત્ર પરિવૃત્તા ગંગા સિંધવા દયો નદ્યઃ, એટલે શું કહે છે, ગંગા સિંધુ આદિ નદી યુગલ 14,000 સહાયક નદીઓથી ઘેરાયેલ છે. જો નીચે ટેબલ આપ્યું છે ભાઈ, નીચે ટેબલ નીકાળના, તો નદીઓના યુગલ અને એની સહાયક નદીઓની સંખ્યા, તો જો ગંગા અને સિંધુમાં 14,000 સહાયક નદીઓ, રોહિતાસ્યા તો 28,000 સહાયક નદીઓ, હરિકાંતા 56,000 સહાયક નદીઓ, ડબલ ડબલ થાય છે, પછી સીતા સીતોલા 1,12,000 સહાયક નદીઓ, નારી નરકાંતા પાછું 56,000, સુવર્ણકુલા રૂપ્યકુલા 28,000, અને છેલ્લે રક્તા રક્તોદા 14,000 સહાયક નદીઓ. જો ઉપર ટીકા પણ વાંચી લઈએ, સહાયક નદીઓની સંખ્યા ક્રમ પણ વિધેય ક્ષેત્ર સુધી આગળ આગળના યુગલોમાં પહેલાના યુગલોથી બમણો બમણો છે, બરાબર, પહેલા કરતા આગળ ડબલ ડબલ અંટિલ વિધેય ક્ષેત્ર, અને ઉપરના ત્રણ ક્ષેત્રોમાં દક્ષિણના ત્રણ ક્ષેત્રની સમાન જ છે. આ જે સહાયક નદીઓ છે એ સહાયક નદીઓ શું પર્પસ, અથવા તો એ ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, એ જે ગંગા અને સિંધુ જે એ જે પદ્મદ્રવમાંથી નીકળી એનો જે પટ હોય ને આગળ, એ પટ આગળ જઈને પહોળો પહોળો થતો જાય. ભાઈ જરા વો મેપ નિકાલના, ઓર વિદેશ ક્ષેત્ર મેં જો સીતા સીતોલા નદી વાલા વો નિકાલ. અચ્છા ઇધર હી રહે લો, ઇધર હી, ઇધર ભી હે દેખો, જો તમે આ નદીનો વહેણ જોશો ને, એની થિકનેસ જુઓ, નીચે જ્યાં સમુદ્રમાં મળે છે ધેર ઇટ ઇઝ વેરી બ્રોડ, અને ઉપર જે છે તો ઇટ ઇઝ વેરી નેરો. તો આજે જેમ જેમ નદીઓ આગળ વહે છે તેમાં બીજી નદીઓ ભળતી જાય છે, અને ભળતી જઈ જઈને એનો પટ બહુ પહોળો થઈ જાય છે. હા, એ બધી નદીઓ જે આગળ આજુબાજુના પર્વતોમાંથી નીકળીને ત્યાં ભળે છે એમ કરીને એમાં એડ થઈ જાય છે. હવે આ તો એક બધું ખાલી એક રિપ્રેઝેન્ટેટિવ ડાયગ્રામ છે, તમે ફરીથી જે એ જૈન ડિજિટલ ટેકનોલોજી એના માધ્યમથી જે 3D વિડીયોઝ બન્યા છે, દે આર વેરી ગુડ વિડીયોઝ, તમે એમાં જોજો. આ 14 નદીઓનો પણ એક આખો વિડીયો છે, એ વિડીયોની અંદર તમને હજી એમાં વધારે ક્લેરિટી આવશે કે ગંગા સિંધુ નદી છે જો એનું બહુ મહાત્મ્ય છે, કેમ કે પદ્મદ્રવમાંથી જ્યારે નીકળે છે તો ઉપર સરફેસ પર વહે છે પહેલા જે પર્વત ઉપર, પણ ઇટ ઇઝ અ ટેબલ લેન્ડ અને ધેન ફ્લોટ ફ્લેટ વોલ એટલે જ્યારે એજ ઉપર આવે તો શું થાય, તો ત્યાં એજ ઉપર એક ગૌમુખ દ્વાર છે એટલે જાણે ગાયના મોઢા જેવો દ્વાર છે, એ દ્વારની અંદરથી એ ગંગા નદી પાસ થઈને નીચે આખો વોટરફોલ જેવું થાય છે અને વોટરફોલ જેવું થઈને જ્યાં ભરત ક્ષેત્ર પર એ નદી પડે છે ત્યાં એક અકૃત્રિમ જિનાલય છે, એટલે એ પાણીમાંની ભૂમિ ઉપર એક અકૃત્રિમ જિનાલય છે જ્યાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાના મસ્તક ઉપર એ નદી પડે છે અને ત્યાં એક આખું આમ એ જે આખું મંદિરની આજુબાજુ એક આખું આમ સર્ક્યુલર તળાવ જેવું છે એટલે નદી મસ્તક પર પડીને એ તળાવમાં જમા થાય છે અને પછી આગળ એનો વહેણ આગળ વધે છે. હા, એટલે એ જાતનું મોટું, હવે એની પણ સાઈઝ કેટલી ને બધું આપણા આગમોમાં છે કે તળાવ એ જિનાલયની સાઈઝ કેટલી, એમાં જૈન પ્રતિમાની સાઈઝ કેટલી, આદિ આદિ બધું. હા, એટલે એ જે વિડીયો બનાવ્યા છે એ વિડીયોમાં આખું જિનાલય નથી, ખાલી પ્રતિમા જ છે, કમળ સિંહાસન ઉપર જિનેન્દ્ર ભગવાન વિરાજમાન હોય એ જાતનું છે, એટલે ભગવાનના મસ્તક ઉપર સીધી નદી પડે છે. અચ્છા, હવે જેવી રીતના સમજો કે આપણે આ સીતા સીતોદાનું એક્ઝામ્પલ લઈએ તો ઉપર જે એક નીચે તિગિચ્ય સરોવર છે, ઉપર કેસરી સરોવર છે, તિગિચ્યમાંથી ઉપર નદી નીકળે છે, કેસરીમાંથી નીચે નીકળે છે, બરાબર. તો આ જે નદીઓ નીકળે છે તો દરેક નદીઓમાં એના વહેણના ફ્લો પાથમાં વચમાં ઘણા સિંહ દ્વારો છે, એટલે લગભગ 5 સિંહ દ્વાર મને યાદ છે કે બિફોર, એટલે અહીંયા તિગિચ્યમાંથી નીકળીને અને મેરુ પર્વત સુધી પહોંચે એટલે આમ 5 સિંહ દ્વારો આવે છે, પછી આમ સર્ક્યુલર થઈને જાય, પછી આમ જતા પણ એમાં 5 સિંહ દ્વારો છે, એટલે આવી ઘણી બધી રચનાઓ આ નદીઓની આજુબાજુના ક્ષેત્રમાં છે અને એનું શું મહત્વ છે, ત્યાં પણ નાના નાના પર્વતો છે. આ જે સિંહ દ્વારો છે ને, એ સિંહ દ્વારોની આગળ પાછળ બે બાજુ નાના નાના જેવા ઓલા આપણે નાભીગીરી પર્વત જોયા, સર્ક્યુલર અને ફ્લેટ, જેવી રીતના નંદીશ્વર દ્વીપમાં કેવા પર્વત છે, સર્ક્યુલર છે અને ફ્લેટ ઉપર આમ સ્ટ્રેટ આવે જાણે ઢોલ જેવા પર્વતો, એ નાભીગીરી પણ એક્ઝેક્ટલી એવા છે, સર્ક્યુલર અને સ્ટ્રેટ અપ અને ઉપર ફ્લેટ. એવી જ રીતે આજે નદીઓના વહેણની બે બાજુ આવા પર્વતો રહેલા છે, એ પર્વતની ઉપર બધા વ્યંતરોના ભવનો છે, એટલે આવી ઘણી ઘણી રચનાઓ અકૃત્રિમ રચનાઓ છે, જો આ કોઈ બનાવી નથી, પણ એવી બધી સુંદર રચનાઓ છે કે આપણને જોઈને આશ્ચર્ય થઈ જાય કે અરે વાહ આવી રચના, એમ તો આ આશ્ચર્ય થઈને આપણને મહિમા શેની આવવી જોઈએ, એ રચનાની નહીં એને જાણનાર અહીંયા જ્ઞાન. જો અત્યારના આપણને ખ્યાલ નથી તો ખબર નથી, પણ જો આપણે એને પ્રત્યક્ષ જોઈએ અથવા આપણે આગમના માધ્યમથી એને જાણીએ તો આપણને અંદર જે એમાંથી એક આશ્ચર્યચકિત થવાની જે એક મહિમા આવે છે, એ મહિમા તે પદાર્થની નથી, હવે આખા જંબુદ્વીપમાં ગમે ત્યાં પર્વત હોય, ગમે ત્યાં ભવનો હોય, એમાં શું મહિમા, એ તો એ લોકોના રહેવાના સ્થાન છે, પણ એને જાણીને આપણને અંદરથી આહલાદ એ થાય છે કે જો આટલા દૂર ક્ષેત્ર બેસીને પણ જે આપણી શક્તિની બહારની વસ્તુ છે એને પણ આપણે અહીંયા બેસીને જાણી શકીએ છીએ, તો આ જ્ઞાન કેવો અચિંત્ય પદાર્થ છે. ખ્યાલ આવે ને? જો કર્ણાનિયોગને ભણવાના લાભ, એમાં એક લાભ શું કીધો કે કેવલ જ્ઞાન દ્વારા જે સૂક્ષ્મ અને અંતરિત પદાર્થો છે, સૂક્ષ્મ અંતરિત અને દૂરવર્તી ત્રણ ટર્મ્સ લીધા, સૂક્ષ્મ એટલે બહુ ઝીણા, અંતરિત એટલે ટાઈમ વાઇઝ બહુ પાસ્ટ ફ્યુચરના, અને દૂરવર્તી એટલે ક્ષેત્રમાં દૂર, તો સૂક્ષ્મ અંતરિત અને દૂરવર્તી ત્રણ પ્રકારના પદાર્થો જે કેવલ જ્ઞાનમાં જણાય છે એને આપણે મતિશ્રુત જ્ઞાની આ આગમના માધ્યમથી જાણી શકીએ છીએ, એ કર્ણાનિયોગને જાણવાનો ફાયદો. ખ્યાલ આવે છે? કેવળ જ્ઞાનની મહિમા એનાથી આપણને આવે છે. એટલે જો આ બધું ભણીને આમાં નદીઓનું શું વર્ણન છે ને એની શું મહિમા છે એ બધું કાંઈ આમાં મહત્વનું નથી, આમાં મહત્વ તો એક આપણો જ્ઞાયક પરમાત્મા મહત્વનો છે. ખ્યાલ આવે છે ને? એટલે જો હવે કર્ણાનિયોગમાં વિષય એટલો મોટો છે કે વારંવાર એમાં જ્ઞાયકને યાદ ના કરાવી શકાય, કેમ કે વિષય કવર કરવાનો હોય. આની પહેલા જે આપણે આત્માનુશાસનનો સ્વાધ્યાય કર્યો તો એમાં આખો વૈરાગ્યપૂર્ણ વર્ણન આવે અને એમાં આત્માની જ મહિમા આવે, કેમકે એ વર્ણન દ્રવ્યાનિયોગ અને કર્ણાનિયોગ ચરણાનિયોગના માધ્યમથી ત્યાં થાય છે. કર્ણાનિયોગમાં તો વિષય જ એટલો બધો છે કે તમને ખાલી માહિતી આપશે, બાકીનું કામ તમારે જાતે કરો, ખ્યાલ આવે છે? પણ એ જાતે કરવાનું એટલે ત્યાં મહિમા એ માહિતીની નથી, મહિમા તો અંદર એ જે જ્ઞાયક છે એને જાણનાર જે પદાર્થ છે એની ત્યાં મહિમા છે. તો આપણે જો અહીંયા ભરતક્ષેત્રમાં નદીઓનો ટોપિક આજે પૂરો કર્યો, હવે આગળ જે છે હજી ભરતક્ષેત્રનો વિસ્તાર, એનું કેલ્ક્યુલેશન, દરેક ક્ષેત્રની થિકનેસની કેટલી સાઇઝ, અને એના પછી જે ભરત અને એરાવતમાં કાળચક્ર જે ચાલે છે એની વાત આપણે આવશે આગળ પછી. જીનવાણી સુધી નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, જિસકે લિયે જિન વાણી માગો વંદના શત બાર હે, વંદના શત બાર. બોલો અનેકાંતમય દ્વાદશાંગી જીનવાણી માતાનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સર્વ મુનિરાજોનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ.